આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/gujarati પર.
નમસ્કાર શ્રોતા મિત્રો, 2 ડિસેમ્બર મંગળવારની રાત્રિ સુધીના મુખ્ય સમાચાર પર નજર નાખીએ. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા સ્માર્ટફોન કંપનીઓને એક નવો આદેશ આપવામાં આવ્યો છે કે ભારતના દરેક નવા મોબાઇલમાં હવે સંચાર સાથી એપ્લિકેશન પહેલેથી ઇન્સ્ટોલ હોવી જોઈએ. આ આદેશનો સંસદમાં વિપક્ષોએ ભારે હોબાળો ઉઠાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો. વિરોધ પક્ષોનું કહેવું છે કે કેન્દ્ર સરકારની આ હરકત સ્માર્ટફોન દ્વારા નાગરિકોની જાસૂસી કરવા માટેની હોય તેમ લાગે છે. તેને પેગાસસ સાથે પણ સરખાવી શકાય. જોકે સંસદમાં આવી ઉગ્ર ચર્ચા વચ્ચે અમેરિકાની કંપની એપલ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો છે. એપલ ફોનના તો પાયામાં જ વપરાશકારોની ગુપ્તતા જળવાઈ રહે તે લાક્ષણિકતા છે. એપલ દુનિયાના કોઈ દેશને તેમના ગ્રાહકની ગોપનીયતા જોડે સમાધાન થાય તેવી શરત સ્વીકારતું નથી. આવી એપ હેક પણ થઈ શકે તેમ ટેકનો નિષ્ણાતો માને છે. અન્ય કંપનીઓ પણ તેમના ફોન પહેલેથી જ આવી એપ સાથે વેચવા તૈયાર થાય તેમ લાગતું નથી. કેન્દ્ર સરકારનો આશય ગ્રાહકોને આ એપથી છેતરપિંડીથી સુરક્ષા આપવાનો છે. ફોન ચોરાઈ જાય તો પણ શોધવો આસાન બને અને ગુનેગારોનો પગેરું શોધવા માટે પણ આ એપ ઉપયોગી થઈ શકે તેવી છે. સંસદમાં ચર્ચા દરમિયાન સ્માર્ટફોન પરથી આ એપ્લિકેશનને ગ્રાહક ડિલીટ નહીં જ કરી શકે તેવી વાતે જોર પકડતા ટેલિકોમ મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયાએ સ્પષ્ટતા કરી છે કે ફોન વાપરનાર જ્યારે ઈચ્છે ત્યારે આ એપ્લિકેશન કાઢી શકશે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન 3 વર્ષના લાંબા ગાળા બાદ ફરીથી આવતીકાલથી ભારતની 2 દિવસની મુલાકાતે આવી રહ્યા છે. છેલ્લે તેઓ ડિસેમ્બર 2021માં આવ્યા હતા. આ વખતે 4 અને 5 ડિસેમ્બરના રોજ 23મી ભારત રશિયા વાર્ષિક શિખર બેઠક યોજાશે. આ મુલાકાતમાં સંરક્ષણ સોદાઓ, ખાસ કરીને નવી S-400 મિસાઇલ એર ડિફેન્સ સિસ્ટમની ખરીદી સૌથી મોટો મુદ્દો છે. એક સમયે રશિયા ભારતને હથિયારો પૂરો પાડનારો પ્રથમ ક્રમનો દેશ હતો અને આજે પણ ભારતની સશસ્ત્ર સેનાઓ પાસે 60-70% હથિયારો રશિયાના છે. 2020-2024ના ગાળામાં રશિયા પાસેથી થતી હથિયારોની આયાત ઘટીને 36% થઈ ગઈ છે, કારણ કે ભારત હવે ફ્રાન્સ પાસેથી રાફેલ, અમેરિકા પાસેથી અપાચે હેલિકોપ્ટર અને ઇઝરાયેલ પાસેથી મોટેપાયે ડ્રોનની ખરીદી કરી રહ્યું છે. છતાં પણ ભારતનો રશિયા સાથેનો જૂનો અને ગાઢ સંબંધ જળવાઈ રહ્યો છે. હાલમાં બંને દેશો વચ્ચે Sukhoi-30 લડાયક વિમાન, T-90 ટેન્ક, MiG-29નું આધુનિકરણ, બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલનું સંયુક્ત ઉત્પાદન અને અમેઠીમાં AK-203 એસોલ્ટ રાઇફલનું ઉત્પાદન જેવા મોટા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. આ મુલાકાતમાં સૌથી મોટું આકર્ષણ નવી S-400 એર ડિફેન્સ સિસ્ટમનો સોદો રહેશે. ભારતે 2018માં $5.43 અબજ માં 5 રેજિમેન્ટ માટે કરાર કર્યા હતા, જેમાંથી અત્યાર સુધીમાં 3 રેજિમેન્ટ અંબાલા, જોધપુર અને સિરસાને એર ડિફેન્સ સિસ્ટમ મળી ચૂકી છે. બાકીના 2 રેજિમેન્ટમાં એર ડિફેન્સ સિસ્ટમ 2026ની શરૂઆતમાં અથવા મધ્યમાં આવશે. હવે રશિયા વધુ 2-3 વધારાની રેજિમેન્ટની નવી ઓફર કરી રહ્યું છે. ખાસ વાત તો એ છે કે આ નવા સોદામાં 50% જેટલું ટેકનોલોજી ટ્રાન્સફર સામેલ છે. બંને દેશના નેતાઓ વચ્ચે BrahMos-2 હાઇપરસોનિક મિસાઇલના કામને ઝડપી પૂર્ણ કરવા તેમજ 5મી પેઢીના SU ફાઇટર જેટની રશિયાની ઓફર અંગે પણ વાતચીત થશે. સંરક્ષણ ઉપરાંત ભારત ઉર્જા ક્ષેત્રે રશિયા પાસેથી સસ્તા ક્રૂડ ઓઇલ અને LNG વધારો, ન્યુક્લિયર પાવરમાં કુડનકુલમ પ્લાન્ટના નવા યુનિટ્સ, અવકાશમાં ગગનયાન માટે મદદ અને આધુનિક નેવિગેશન સિસ્ટમ પર પણ વાટાઘાટો કરશે. દેશભરમાં ઝડપથી વધી રહેલા ડિજિટલ એરેસ્ટ કમ્પાઉન્ડરને ધ્યાનમાં લઈને સુપ્રીમ કોર્ટે દેશભરમાં સાયબર ક્રાઇમના આ પ્રકારના કેસની તપાસની જવાબદારી CBIને સોંપી દીધી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની બેન્ચે દેશભરના રાજ્યોને આદેશ કર્યો છે કે ડિજિટલ એરેસ્ટના વિવિધ કેસની તપાસ માટે રાજ્ય સરકારો CBIને સંમતિ આપે. આ રાજ્યોમાં વિપક્ષ દ્વારા શાસિત પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કર્ણાટક અને તેલંગાણાનો પણ સમાવેશ થાય છે. ડિજિટલ એરેસ્ટ સાયબર ક્રાઇમનો જ એક પ્રકાર છે, જેમાં સાયબર ગુનેગારો પોતાને પોલીસ કે ઉચ્ચ અધિકારીઓ, કોર્ટ કર્મચારીઓ કે સરકારી એજન્સીના અધિકારીઓ તરીકે ઓડિયો વિડીયો કોલ કરીને પીડિતોને ડરાવે છે. આમ કરી તેઓ પીડિતોને રીતસરના ડિજિટલ એરેસ્ટ એટલે કે નજરકેદ કરીને બંધક બનાવી લે છે અને ખંડણી ઉઘરાવે છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે કે આ પ્રકારના કૌભાંડમાં ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને નિશાન બનાવાય છે. આ રીતે દેશમાં અત્યાર સુધી રૂપિયા 3,000 કરોડથી વધુ રકમની કૌભાંડ થયું હોવાનું મનાય છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને પણ નોટિસ પટકારીને જવાબ માંગ્યો છે કે સાયબર ફ્રોડમાં ઉપયોગમાં લેવાતા શંકાસ્પદ બેંક ખાતાઓ અને બીજાના નામે ખોલાવેલા ગેરકાયદે બેંક ખાતા ઓળખીને બંધ કરવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે મશીન લર્નિંગ ટેકનોલોજીનો કેમ ઉપયોગ નથી કરાતો. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે સીબીઆઈને એવા બેંક અધિકારીઓની પણ તપાસનો આદેશ આપ્યો છે જે ઠગ સાથે મળીને એકાઉન્ટ્સ ચલાવવામાં મદદ કરે છે. એવી જ રીતે વિદેશમાં આવેલા ઓફશોર ટેક્સ હેવન દેશોમાંથી કાર્યરત સાયબર ગુનેગારો સુધી પહોંચાડવા ઇન્ટરપોલની મદદ લેવા પણ કેન્દ્ર સરકારને જણાવાયું છે. ટેલિકોમ વિભાગને એ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ અપાયો છે કે ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ એક જ વ્યક્તિ કે સંસ્થાને અનેક સીમ કાર્ડ ન આપે. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે હરિયાણાના એક વૃદ્ધ યુગલની ફરિયાદના આધારે આ મામલે સુઓ મોટો કરી છે. રાજધાની દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉડાન ભરતી કેટલીક ફ્લાઇટ્સને તાજેતરમાં જીપીએસ સ્પૂફિંગ એટલે કે ખોટા સિગ્નલોનો સામનો કરવો પડ્યો છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સંસદમાં કબૂલાત પણ કરી લીધી છે. આ અંગે સવાલનો જવાબ આપતા કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કિંજારાપુ રામમોહન નાયડુએ સંસદમાં જણાવ્યું હતું કે જ્યારે વિમાનો ઇન્દિરા ગાંધી એરપોર્ટના રનવે 10 પર ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ આધારિત લેન્ડિંગ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આ ઘટનાઓ બની હતી. વિમાનોની નેવિગેશન સિસ્ટમને ખોટા સિગ્નલો મળ્યા હતા, પરિણામે પાયલોટોએ તાત્કાલિક આકસ્મિક કાર્યવાહી શરૂ કરવી પડી હતી. માત્ર દિલ્હી જ નહીં પરંતુ દેશના અન્ય મુખ્ય એરપોર્ટ્સ પર પણ ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમમાં આ પ્રકારના હસ્તક્ષેપના અહેવાલો મળ્યા છે, જેમાં કોલકાતા, અમૃતસર, મુંબઈ, હૈદરાબાદ, બેંગલુરુ અને ચેન્નાઈ એરપોર્ટ પર જીપીએસ જામિંગ ઘટનાઓ નોંધાઈ છે. ડાયરેક્ટોરેટ ઓફ જનરલ સિવિલ એવિએશન દ્વારા આ જોખમને ઘટાડવા માટે અનેક પગલાં લેવાયા છે, તેમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા હસ્તક્ષેપના સ્ત્રોતને ઓળખવા માટે વાયરલેસ મોનિટરિંગ ઓર્ગેનાઇઝેશનની મદદ લેવામાં આવી છે. આ ઉપરાંત જીપીએસ સ્પૂફિંગની ઘટનાઓનું રિયલ ટાઈમ રિપોર્ટિંગ કરવા માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર પણ બહાર પાડવામાં આવી છે. એરક્રાફ્ટની સુરક્ષા માટે ભારતીય હવાઈ ક્ષેત્રમાં પરંપરાગત ગ્રાઉન્ડ આધારિત નેવિગેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મિનિમમ ઓપરેટિંગ નેટવર્ક પણ જાળવી રખાયું છે. આ સિવાય આંતરરાષ્ટ્રીય સ્તરે વધી રહેલા સાયબર સુરક્ષાના જોખમો સામે લડવા સિસ્ટમ અને પ્રોટોકોલ માટે પણ સતત અપગ્રેડ કરાઈ રહ્યા છે. ઉડ્ડયન ક્ષેત્રે પણ રેન્સમવેર અને માલવેર જેવા સાયબર હુમલાનું જોખમ પણ સતત વધી રહ્યું છે, જે નિર્ણાયક સિસ્ટમને નિશાન બનાવી શકે છે. આ જોખમોનો સામનો કરવા માટે એરપોર્ટ ઓથોરિટીએ આઈટી નેટવર્ક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સાયબર સુરક્ષામાં વધારો કરી દીધો છે. જીપીએસ સ્પૂફિંગ એક એવી પ્રવૃત્તિ છે જેમાં હુમલાખોર નકલી જીપીએસ સિગ્નલની મદદથી જીપીએસ રિસીવરને છેતરી શકે છે. વિમાનના નેવિગેશન યુનિટને છેતરવા અને મોટો અકસ્માત સર્જવા આ પદ્ધતિનો ઉપયોગ થઈ શકે છે. આ પ્રકારનું હેકિંગ જીપીએસ રિસીવરને એવું માનવા મજબૂર કરે છે કે તે ખરેખર જ્યાં છે તેના કરતાં જુદા સ્થાન અને સમય પર છે. જો કે કેન્દ્ર સરકારે સુરક્ષા માટે અદ્યતન ટેકનોલોજીની મદદ લીધી હોઈ પ્રવાસીઓને નિશ્ચિંત રહેવા જણાવ્યું છે. તો આ હતા ભારતના કેટલાક મુખ્ય સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.